આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરળ શાસન, ઝડપી નિર્ણય અને શાસનમાં પારદર્શકતાને કારણે એનડીએ શાસિત રાજ્યોમાં રોકાણકારોને મદદ મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્મયોગી સપ્તાહ, રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરાવશે. સર્વોચ્ચ અદાલતે દેશમાં બાળ લગ્નને રોકવાના કાયદાના અસરકારક અમલ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે રાજ્યમાં ટૂંક સમયમાં સમાન નાગરિકતા ધારો લાગુ થશે. અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં આગામી 3-4 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરળ શાસન, ઝડપી નિર્ણય લેવા અને શાસનમાં પારદર્શકતા એ રોકાણકારોને એનડીએ શાસિત રાજ્યોમાં રોકાણ કરવામાં મદદ કરી છે. ચંદીગઢમાં ગઈકાલે એનડીએ નેતાઓની બેઠકને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ આ જણાવ્યું હતું. શ્રી મોદીએ જાહેર મૈત્રીપૂર્ણ સક્રિય સુશાસનના વિચાર પર વિસ્તૃત ચર્ચા કરી હતી. હરિયાણામાં જીતને મહત્વની અને ઐતિહાસિક ગણાવતા શ્રી મોદીએ કહ્યું કે એનડીએ સમાજના દરેક વર્ગનો વિશ્વાસ અને સમર્થન મેળવ્યું છે. દરમિયાન ભારતીય સંવિધાનના નિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સંવિધાનના અમૃત મહોત્સવ તરીકે ઉજવવાના વિષય અંગે વધુ એક ઠરાવ પસાર કરાયો હતો. બેઠક દરમિયાન વર્ષ 2025ને લોકતંત્રની હત્યાના 50મા વર્ષ તરીકે મનાવવાનો સંકલ્પ પસાર કરાયો. ઉપરાંત ભગવાન બિરસા મુંડા અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ તેમજ આવતા વર્ષે અટલ બિહારી વાજપેયીની જન્મશતાબ્દી ઉજવવાનો સંકલ્પ લેવાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્મયોગી સપ્તાહ, રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરાવશે. આ સપ્તાહ અંતર્ગત દરેક કર્મયોગીએ ઓછામાં ઓછા 4 કલાકની યોગ્યતા સાથે જોડાયેલ શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે. આ માટે મંત્રાલયો અને વિભાગ ક્ષેત્ર વિશિષ્ટ ક્ષમતાઓને વધારવા માટે વર્કશોપ અને સેમિનારનું આયોજન કરશે. રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ એનએલડબલ્યુ વ્યક્તિગત સહભાગીઓ, મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના જોડાણ દ્વારા શીખવા માટે સમર્પિત રહેશે. એનએલડબલ્યુ દરમિયાન દરેક કર્મયોગી ઓછામાં ઓછા 4 કલાકની યોગ્યતા સંબંધિત શિક્ષણનું લક્ષ્ય હાંસલ કરવા પર પ્રતિબદ્ધ રહેશે. પ્રતિભાગીઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા આઈજીઓટી, જાહેર વ્યાખ્યાનો, પોલીસ માસ્ટર ક્લાસ જેવા વેબિનાર્સ પર વ્યક્તિગત ભૂમિકા આધારિત મોડ્યુલોના મિશ્રણ દ્વારા લક્ષ્યાંકિત કલાકો પૂર્ણ કરી શકે છે. બિહારમાં 4 વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે જ ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. રાજ્યની ઇમામગંજ, બેલાગંજ, રામગઢ અને તરારી એમ 4 વિધાનસભા મતવિસ્તારમાં આગામી 13 નવેમ્બરે મતદાન થશે. આ પેટાચૂંટણી માટે 25 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્ર દાખલ કરી શકાશે, જ્યારે 30 ઓક્ટોબરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. સરકારે મધ્યસ્થી અને સમાધાન સુધારા ખરડો 2024ના ડ્રાફ્ટ અંગે સૂચનો માંગ્યા છે. કાયદા અને ન્યાય મંત્રાલયે જણાવ્યું કે સરકારે દેશમાં વિવાદના નિરાકરણની વ્યવસ્થાને મજબૂત કરવા અને વેપાર સરળતા માટે અનેક પગલાં લીધા છે. કાયદાકીય બાબતોનો વિભાગ હાલમાં મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ 1996માં વધુ સુધારા કરવાની પ્રક્રિયામાં છે. આ ખરડાનો ઉદ્દેશ્ય સંસ્થાકીય મધ્યસ્થીને પ્રોત્સાહન આપવું, મધ્યસ્થીમાં અદાલતનો હસ્તક્ષેપ ઘટાડવા અને મધ્યસ્થી પ્રક્રિયાની નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાનો સમાવેશ થાય છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમને અંગત કાયદાઓ દ્વારા અટકાવી ન શકાય. અદાલતે કહ્યું કે બાળ લગ્ન જીવનસાથી જાતે પસંદ કરવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે દેશમાં બાળ લગ્નને રોકવાના કાયદાને અસરકારક રીતે અમલ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે અંગત કાયદાઓ બાળ લગ્ન રોકવાના ઉદ્દેશથી બનાવવામાં આવેલા રાષ્ટ્રીય કાયદાના અમલીકરણમાં અવરોધ ન હોવા જોઈએ. સંબંધિત અધિકારીઓએ બાળ લગ્નને અટકાવવા અને સગીર વયના લોકોનું રક્ષણ કરવા અંતિમ ઉપાય તરીકે ગુનેગારોને સજા આપવી જોઈએ. ખંડપીઠે ઉમેર્યું કે બાળ લગ્ન પ્રતિબંધ મુકતા કાયદામાં કેટલીક ખામીઓ છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 બાળ લગ્નને રોકવા અને નાબૂદ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. આ અધિનિયમે વર્ષ 1929ના બાળ લગ્ન પ્રતિબંધ કાયદાની જગ્યાએ આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મલાવીના રાષ્ટ્રપ્રમુખ લજારસ ચાકવેરા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રાષ્ટ્રપતિએ પ્રતિનિધિમંડળના સ્તરનો સંવાદ પણ કર્યો હતો. આ પ્રસંગે કળા અને સંસ્કૃતિ, રમતગમત, યુવા બાબતો અને દવા ઔષધ ક્ષેત્રમાં 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. રાષ્ટ્રપતિએ મલાવીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી. ભારતે મલાવીને 1000 ટન ચોખાનો પુરવઠો પૂરો પાડવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે. તેઓ 16મા બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશના બ્રિક્સ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કઝાનમાં યોજાનારા આ બ્રિક્સ સંમેલનનો વિષય વૈશ્વિક વિકાસ અને સલામતી માટે બહુપક્ષવાદને મજબૂત કરવાનો છે. આ સંમેલન મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મહત્વનું મંચ પૂરું કરશે, તેમજ બ્રિક્સ દેશો દ્વારા શરૂ કરાયેલી પહેલની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને ભવિષ્યમાં સહયોગો માટે સંભવિત ક્ષેત્રોની ઓળખ કરવાની તક પણ પૂરી પાડશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ સભ્ય દેશોના પોતાના સમકક્ષો અને આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરે તેવી શક્યતાઓ છે. સરકારે વર્ષ 2024-25 માટે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલની છેલ્લી તારીખ આ મહિનાની 31 તારીખ સુધી વધારી દીધી છે. નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને શાળા છોડવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આનાથી વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી શિક્ષણ પૂર્ણ કરવામાં મદદ મળે છે. રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર વિદ્યાર્થીઓની અરજી આ વર્ષે 30 જૂનથી શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા સંચાલિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડે છે. દર વર્ષે ધોરણ 9ના 1 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગને આજે બેંગ્લોરમાં મંત્રાલય હેઠળ કાર્યરત મીડિયા એકમોની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી. તેમણે ખેડૂતો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતા કાર્યક્રમોની માહિતી માંગી હતી. શ્રી મુરુગને એક સામાન્ય સામગ્રી એકમ બનાવવાની સલાહ આપી, જે પત્ર સૂચના કાર્યાલય, પીઆઈબી, દૂરદર્શન, આકાશવાણી અને મંત્રાલયના અન્ય એકમોની સાથે શેર કરી શકે. તેમણે દૂરદર્શન અને આકાશવાણીને મહત્વપૂર્ણ મંદિરોમાં થઈ રહેલી પ્રવૃત્તિઓનું કવરેજ કરવા પણ જણાવ્યું હતું. શ્રી મુરુગને કહ્યું કે લોકપ્રસારકે મહત્વના મુદ્દાઓ પર પ્રખ્યાત હસ્તીઓ અને વરિષ્ઠ રાજકીય નેતાઓના વિચારો જાણવા જોઈએ, તેમજ વર્તમાન મુદ્દાઓ પર ચર્ચાનું આયોજન કરવું જોઈએ. તેમણે અધિકારીઓને પોતાના પ્રતિનિધિત્વવાળા સંગઠનોમાં એક ટીમ તરીકે કામ કરવાનો આગ્રહ કર્યો હતો. ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્ન સિંહની અધ્યક્ષતામાં બનેલી યુસીસી નિયમ અને અમલીકરણ સમિતિ આજે સચિવાલય ખાતે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને તેમનો મુસદ્દો અહેવાલ સોંપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મંત્રીમંડળની મંજૂરી બાદ ટૂંક સમયમાં જ સમાન નાગરિકતા ધારો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી રાજ્યમાં લાગુ થઈ જશે. શ્રી ધામીએ ભારપૂર્વક કહ્યું કે આ કાયદો દરેક લોકોની સમાનતા માટે છે, આનાથી કોઈએ ડરવાની જરૂર નથી. સમાન નાગરિકતા ધારો નિયમ મુખ્યત્વે 4 ભાગમાં છે. આમાં વિવાહ અને છૂટાછેડાની નોંધણી, લગ્ન વગર સાથે રહેવા એટલે કે લીવ ઇન રિલેશનશીપ, જન્મ અને મૃત્યુ નોંધણી તેમજ ઉત્તરાધિકાર સાથે જોડાયેલા નિયમો અને સંકળાયેલી પ્રક્રિયાનો ઉલ્લેખ છે. ભારતીય હવામાન વિભાગે આગામી 3-4 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રવિવાર અને સોમવારે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 23 અને 24 ઓક્ટોબરે ગંગાના પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. બેંગ્લોરમાં રમાઈ રહેલ 3 ટેસ્ટ મેચ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના 3જા દિવસે ભારતે પોતાની બીજી ઇનિંગમાં 3 વિકેટે 231 રન કર્યા છે. અત્યાર સુધી વિરાટ કોહલીએ 70 રન બનાવ્યા છે, જ્યારે સુકાની રોહિત શર્માએ 52 અને યશસ્વી જયસ્વાલે 35 રન કર્યા છે. સરફરાઝ ખાને 69 રન નોંધાવ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને તેમના મંત્રીમંડળના સહયોગીઓએ આજે કાર્યકાર સંભાળ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મંત્રીઓને ટૂંક સમયમાં વિભાગની ફાળવણી કર્યા બાદ વિભાગ મુજબ તેમની જવાબદારીઓ નક્કી કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરળ શાસન, ઝડપી નિર્ણય અને શાસનમાં પારદર્શકતાને કારણે એનડીએ શાસિત રાજ્યોમાં રોકાણકારોને મદદ મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્મયોગી સપ્તાહ, રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરાવશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે રાજ્યમાં ટૂંક સમયમાં સમાન નાગરિકતા ધારો લાગુ થશે અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં આગામી 3-4 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.